મારે એક પોઈન્ટ કેવો છે, આપણે જેવી રીતના આપણે લૌકિક એજ્યુકેશન લઈએ ને તો કેવું હોય કે સ્કૂલમાં આપણને એકદમ બેઝિક પેલા ABCD શીખાડે, અથવા નંબરમાં 1 2 3 4 શીખાડે, પછી એના પર વધારે બિલ્ડ કરે, બિલ્ડ કરીને શું કરે આપણને થોડા ઓલા સંખ્યા ઓલા આપણે શું ટેબલ શીખાડે. અમે તો ગુજરાતમાં ઘડિયા ને એવું કહેતો હતા, આપણે એ બધું શીખાડે, પછી એના પછી અમુક મેથ્સ ના જે બેઝિક સમ કરવાના, સબટ્રેક્શન મલ્ટીપ્લિકેશન, એ આ બિલ્ડ કરતા જાય ધીરે ધીરે. જેમ જેમ આપણે મોટા મોટા સ્ટાન્ડર્ડ માં જઈએ એને જે નીચેના સ્ટાન્ડર્ડ માં ભણ્યા એનાથી આગળ બિલ્ડ કર્યા. પછી આપણે એકવાર 10th માં વયા જઈએ એટલે કે આપણું બિલ્ડિંગ આપણું પૂરું થઈ ગયું, પછી શું કરવાનું આવે કે હવે કઈક હવે કા આમ જાઓ કા આમ જાઓ કા આમ જાઓ, એવી રીતના આખું ડાયવર્સિફિકેશન થાય. પછી આપણે કોઈ એક જગ્યાએ જઈએ એટલે એમાં પછી વધારે સૂક્ષ્મતા થતી જાય. જે રીતના પેલું ઝાડ કેવું હોય કે તમે નીચેથી બિલ્ડ કર્યું, પછી એની એક મોટી ડાળ ઉપર ગયા, એમાંથી એની એક નાની શાખા પર ગયા, જેટલા સ્પેશલાઇઝેશન કરતા જાઓ એટલા તમે શાખાઓમાં સૂક્ષ્મ જતા જાઓ. આ લૌકિક એજ્યુકેશનની શૈલી છે. આપણા ધાર્મિક એજ્યુકેશનની શૈલી કેવી છે? લોકોને ખ્યાલ છે જો ગુરુદેવજી કહે ને કે બધા પડખાથી તમે જયારે સમજો ત્યારે સત્ય બહાર આવે છે, એવું કે ને. આપણે ધાર્મિક એજ્યુકેશનની શૈલી કેવી છે કે તમે પ્રથમા નિયોગથી શરૂ કરો, કે તમે કર્ણા નિયોગથી શરૂ કરો, કે ચરણા નિયોગથી કરો, કે દ્રવ્યા નિયોગથી કરો. તો શરૂઆત ક્યાંથી થાય? એકદમ સ્થૂળ વસ્તુથી થાય, એમ કે વિશ્વમાં કેટલા દ્રવ્ય છે, કે 6 દ્રવ્ય છે. એ 6 દ્રવ્યમાંથી પછી ધીરે ધીરે આપણને 7 તત્વો મળે આવે, 7 તત્વોમાંથી જે ભેદ વિજ્ઞાન પર લઈ આવે, ભેદ વિજ્ઞાનથી આત્માનુભવ પર લઈ આવે. આ દ્રવ્યાનિયોગનું થયું. પ્રથમાનિયોગમાં તમે કરો તો શું આવે કે એક ભરતેશ રાજા હતા, આવી રીતના આદિનાથ ભગવાનના પુત્ર હતા, અને પહેલા તો એમના જીવનમાં એમના રાજા હતા. તો અમે ભરતેશ એવું બધું વાંચીએ છીએ, અમે 5 ચેપ્ટર વાંચ્યા અત્યાર સુધી, એમાં શું વર્ણન આવ્યું હતું બોલો? કે ભરત રાજા રાજમહેલમાં બેઠા છે, તો ભરત રાજાનું વર્ણન કેવા દેખાય છે, કેવો એનો મુગટ છે, કેવો એનું સિંહાસન છે, એના ઉપર આખું એક ચેપ્ટર. એક ચેપ્ટર 10-10 પાનાના છે. એક ચેપ્ટર તો ખાલી એનું વર્ણન. પછી બીજું ચેપ્ટર કોનું વર્ણન આવ્યું? કે એની રાજસભામાં જે બધા કવિઓ છે, જે ભક્તિને સ્તુતિ ગાય છે, એનું આખું વર્ણન. એક ચેપ્ટર ખાલી કવિઓનું વર્ણન કે કઈ જાતની કવિતા ગાય, પછી થર્ડ ચેપ્ટર કે એના રાજમહેલમાં વિદ્વાન બેઠા છે તો એના ઉપર વર્ણન કે વિદ્વાને કઈ જાતનું વર્ણન કર્યું એના ઉપર એક આખું ચેપ્ટર. પછી ચોથું ચેપ્ટર આવ્યું કે હવે ભરત રાજાને પેલો આહારનો ટાઈમ થયો એટલે પહેલા મુનિરાજને આહાર કરાવવા માટે જાય તો એ પડગાન કરવા માટે કેવી રીતના તૈયારી કરે છે, કેવી રીતના પોતે ચાલતા ચાલતા જાય છે એનું વર્ણન. અને પાંચમું ચેપ્ટર આવ્યું એ મુનિરાજના આહાર દાનનું વર્ણન આવ્યું બરાબર. એની મારે કેવું શું છે કે પ્રથમાન યોગની શૈલી કેવી છે કે પેલા આખું એના જે નાયકનું ડિટેલમાં વર્ણન કરશે એ વર્ણનથી પછી ક્યાં ગયા આવશે, પછી વૈરાગ્યમાં ગયા આવશે કે જો આટલો મોટો રાજા છે એની પાસે આટલી વિભૂતિ છે આટલો વૈભવ છે અને એને છોડીને વૈરાગ્યમાં આવ્યા અને ત્યાંથી પોતાના આત્મામાં લીધા. દ્રવ્યાન યોગમાં ક્યાંથી ઉપાડ્યું હતું, એકદમ બહારથી કે છ દ્રવ્યથી આદિ 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 લઈને પોતાના આત્મામાં લીન થાય છે. ઉડતી સૂક્ષ્મતા ચરણાની યોગમાં કરો તો ક્યાંથી શરૂ થાય, કે આવી રીતના જે વિશ્વ છે એ વિશ્વમાં આટલા ચાર ગતિના જીવો જોવામાં આવે છે એમાં મનુષ્ય ગતિના જીવોએ આ જાતનું આચરણ પાડવું જોઈએ, તિર્યક ગતિના જીવોનું આ જાતની શૈલી હોય છે એ બધું વર્ણન કરીને ક્યાં લઈ આવશે કે જો ત્યાંથી શ્રાવકથી મુનિરાજ મુનિરાજે કઈ પ્રકારના આચરણ કરીને પછી છેવટે કહે છે કે ભાઈ નિશ્ચયથી તો આ તો બધું વ્યવહાર છે, નિશ્ચયથી તો પોતાના હાથમાં લઈ જાય. કર્ણાની યુગમાં બધું ભૂગોળ ને કર્મ ને આ બધાની વ્યવસ્થા કરીને છેલ્લે શું કહે છે કે આમ ખરેખર તો જીવ જુદો છે કર્મ જુદો છે, જીવ કર્મનું કઈ કરતું નથી અને ક્યાં લઈ આવશે કે પોતાના આત્મામાં લઈ જવું. એટલે મારે કેવું શું છે, લૌકિક એજ્યુકેશનની શૈલી કેવી છે એ વૃક્ષ જેવી છે, આમ બિલ્ડ કરીને તમને સ્પેશલાઇઝેશનમાં લઈને તમે છેવટે તો એક ઉપર આવીને ઉભા રહી જાય. અને ધાર્મિક એજ્યુકેશનની શૈલી કેવી છે કે આમ જાણે એક એમ વિચારતો હોય ને ઓલું ચક્રવ્યૂહ જેવો ઘેરો હોય આમ ગોળ આખો ઘેરો હોય ત્યાંથી તમે અંદર 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 લઈ આવે અને સેન્ટરમાં શું છે, સેન્ટરમાં છે કે જીવે પોતાના આત્મામાં લીન થવું એ બસ એટલું કામ છે. લૌકિક એજ્યુકેશનમાં કેવું છે કે તમે જેટલું વધારે ભણતા જાઓ ને એટલું તમે લોસ્ટ થઈ જાઓ, કેમ કે તમને જનરલાઇઝેશનમાંથી સ્પેશલાઇઝેશનમાં લઈ જાય પછી તમે એક ટીપ પર આવી હવે તમને બીજાનું કંઈ ખબર નથી એવું થઈ જાય. આ ધાર્મિક એજ્યુકેશનમાં કેવું છે કે તમને બસ જેથી અંદર લઈ આવે અને અંદર લાવ્યા પછી એમ કે હવે બીજું કંઈ જાણવા લાયક જ નથી, બસ આ એક જ વસ્તુ જાણવા લાયક છે. હા, અને એ જાણે એને કેવળ જ્ઞાન થાય તો એને બધું પાછું જણાઈ જાય છે ને. એટલે આ શૈલી કેવી છે કે આપણે કોઈ બી બાજુથી ભણીએ ને છેવટે એક મેસેજ શું ઉભો થાય છે, આપણે બધાએ આટલા વર્ષોમાં જે પણ કંઈ સ્વાધ્યાય કર્યો હશે, જે દરેક અનુયોગનો કે કંઈક ને કંઈક સ્વાધ્યાય તો કર્યો હશે ને, બધેથી એક કોમન થીમ ઊભી થાય છે કે જીવે પોતાના આત્માનો અનુભવ કરવો જોઈએ, જીવે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું જોઈએ. હમણાં જ વાત ચાલતી હતી ને કે આ ભાવમાં જો આપણે આ બધા જ પદાર્થોમાં આપણી ઈચ્છાઓમાં ડૂબેલા રહેશું તો ચાર ગતિમાં ભ્રમણ કરવા વયા જશે. હવે એનું નેગેટિવ એટલે આ નેગેટિવથી વાત થઈ, એનું અસ્થિથી વાત કરીએ તો આ ભાવમાં કરવા લાયક શું છે કે એક સમ્યક દર્શન પ્રાપ્ત કરવા લાયક છે. તો બધે જ જીવને આ જૈન ધર્મો બધે જ જીવને ક્યાં ઉભો રાખે છે કે બસ એક પોતાના આત્માનો અનુભવ કરવો જોઈએ. આપણે જે ગુણસ્થાનની ચર્ચા કરીએ છીએ તો એ જે જીવ પોતાના આત્માનો અનુભવ કરે છે પહેલા નથી કરતો તો શું પરિસ્થિતિ છે, અને જે જ્યારે પોતાના આત્માનો અનુભવ કરે છે અને આગળ વધે છે તો એની કેવી પરિસ્થિતિઓ બને છે એનું આખું વર્ણન અહીંયા કરે છે. કેવા કેવા જીવને પરિણામ થઈ શકે છે અને એવા જો પરિણામ થાય તો કેવી રીતના સેકન્ડ ગુણસ્થાનમાં પડી જાય, કેવી રીતના થર્ડ ગુણસ્થાનમાં આવી જાય, ત્યાંથી કેવી રીતના ફોર્થમાં પાછો આવે પાછો ઉપર જાય, બધા જીવના પરિણામોનું વર્ણન એટલે ગુણસ્થાન.
ख्याल आए कि नहीं।
हमें जो आपने एक जीव की बात करी है, कोई पूछे गुणस्थान के तो सामान्य जाति अपेक्षा है 14 गुणस्थान हो
बराबर,
सामान्य जाति अपेक्षा है 14। कोई एक जीव की अपेक्षाएं बात करिए तो एना पोताना परिणाम असंख्यात प्रकार ना है। जेम जेम एनी विशुद्धि बढ़ती जाए एम एम ऊपर ऊपर जाते ऊपर एटले इमेजिनरी ऊपर ऊपर एटले नित्यात्म थी लईने मोक्ष तरफ एम एक इमेजिनरी ऊपर की दिशा में। એટલે જેમ જેમ જીવની વિશુદ્ધિ વધતી જાય છે તેમ તેમ મોક્ષની દિશામાં આગળ વધતો જાય છે। વિશુદ્ધિ એટલે શું? વિશુદ્ધિ વધતી જવાનો મતલબ શું? એને આત્માનો નિર્ણય વધવો, આત્મામાં સ્થિરતા વધવી। નિર્ણય એટલે શ્રદ્ધાનું કામ, સ્થિરતા એટલે ચારિત્રનું કામ। તો પહેલા નિર્ણય થઈ ગયો અને પછી એની આગળ આગળ ચિંતા વધતી જાય। ચિંતા વધવી એટલે કે એને વધારે ને વધારે અંદર આનંદ આવતો જાય, એનું અંદર ફોકસ વધતું જાય। ફોકસ એટલે એની લીનતા, એની ચિંતા વધતી જાય, વધારે અંદરથી આનંદ આવે, એને એમ કહેવાય કે એની ચિંતા વધે છે। એમ એમ જીવ ઉપરના ગુણસ્થાનમાં જતો જાય છે બરાબર। હવે એનો જીવને વચમાં કેવા પરિણામ આવે છે, તો એ કેવા પરિણામ આવતા કર્મની શું અવસ્થા બને છે, એ બધાની ચર્ચા આપણે એના ગુણસ્થાનમાં કરીએ છીએ। ખ્યાલ આવે ને? જો આખી વાત છે કર્ણાયોગના એંગલથી, હા સમજો બરાબર। આપણે જે આખું એક સર્ક્યુલર એજ્યુકેશનની વાત કરી ને કે બધેથી લઈને આપણને સેન્ટરમાં લાવે છે, આ ગુણસ્થાન એક કર્ણાયોગનો વિષય છે। એ કર્ણાયોગના વિષયમાં આપણને જુદા જુદા કર્મની અવસ્થા, જુદા જુદા જીવના ભાવો એ બધું બતાવીને છેવટે આપણે એક છેલ્લે એક આપણે જોશું કે ગુણસ્થાનોને સમજીને શું ફાયદો થયો આપણને। તો એમાં આપણને મુખ્ય બિંદુ શું બતાવશે કે આ જીવની, આ જે જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે તો એના કયા ભાવોને કારણે કરે છે, અને હવે અહીંયાથી મોક્ષમાં જવું હોય તો કયા ભાવથી એ મોક્ષ પ્રાપ્ત કરે છે, એની ક્લેરિટી આવતી, એની એકદમ ક્લિયર એ ક્લેરિટી આવતી, એને ગુણસ્થાન સમજવાનો ફાયદો કહેવાય। ખ્યાલ આવે? પહેલા ગુરુદેવજી સ્થાનકવાસીના શાસ્ત્ર ખૂબ ભણ્યા ને, જયારે પરિવર્તન નહોતું કર્યું એની પહેલા, અને પછી સમયકાળથી હાથમાં આવ્યું, હમણાં શતાબ્દી વર્ષ ચાલે છે ને, સમયકાળથી હાથમાં આવ્યું તો એમણે શું ઉદ્ધાર કીધા કે આ અશરીરી ગવાનું શાસ્ત્ર। એવા ઉદ્ધાર કેમ કીધા? પહેલા કેમ, પહેલા આ શાસ્ત્રો અશરીરી ગવાન નહોતા, એમ નહોતા કીધા કે મોક્ષમાં જવું જોઈએ? જૈન હોય એટલે દિગંબર શાસ્ત્ર હોય કે બીજા શાસ્ત્ર હોય, વાત તો એક મોક્ષમાં જવાની જ કરે છે ને, ભલે એનો ઉપાય ક્લિયરલી નથી બતાવતા પણ વાત તો એ જ કરે છે ને। પણ આ શાસ્ત્ર મળ્યા પછી આપણે જેમ જેમ સ્વાધ્યાય કરીએ ને એમ એમ આપણા જ્ઞાનમાં એ મોક્ષ માર્ગ કેવી રીતના પ્રાપ્ત થાય, આત્માનો અનુભવ કેવી રીતના પ્રાપ્ત થાય એ ક્લેરિટી થતી જાય આપણા જ્ઞાનમાં। ખ્યાલ આવે? જેમ જેમ આપણે વાંચતા જઈએ ને એમ એમ વસ્તુ એકદમ ક્રિસ્ટલ ક્લિયર થતી જાય, એને આચાર્ય થવાનો માર્ગ કહેવાય છે। અને એવો માર્ગ આપણને દિગંબર શાસ્ત્રોમાં જ મળે છે। તમે ક્યાંયથી પણ વાંચો ને વાત એક જ કે બસ પોતાના આત્માનો અનુભવ કરવો જોઈએ। ખ્યાલ આવે? ચાલો આપણે હવે એ રીતિ પર આગળ વધીએ છે કે જયારે જીવ પોતાના આત્માનો અનુભવ કરે, પહેલા મિથ્યા દ્રષ્ટિ હતો, હવે જયારે પોતાના આત્માનો અનુભવ કરે તો એની કઈ અવસ્થા બને છે? કે સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે। તો જો ત્યાંથી શરૂઆત કરીએ કે સમ્યકત્વના કેટલા પ્રકાર છે, ક્વેશ્ચન નંબર 209 છે, ત્યાંથી છેવટે આપણે સેકન્ડ ગુણસ્થાનને કનેક્ટ કરશું એટલે એનું આપણું રિવિઝન પણ થઈ ગયું। જો સમ્યકત્વના કેટલા ભેદ છે, સમ્યકત્વના 3 ભેદ છે। પહેલું ઉપશમ સમ્યકત્વ, બીજું ક્ષયોક્ષમ સમ્યકત્વ, સોરી બીજું ક્ષાયિક સમ્યકત્વ, અને ત્રીજું ક્ષયોક્ષમિક સમ્યકત્વ બરાબર। જો આપણે લાસ્ટ ક્લાસમાં અહીંયા ચાર્ટમાં આ કર્મના નિષેકોની રચના બનાવી હતી, યાદ છે ને થોડું ઘણું? આ જેટલા આપણને બ્લેકમાં દેખાય છે અનંત અનુબંધી ચાર કશાયો છે, અને આ બાજુ જે છે એ મિથ્યાત્વ ના નીચે કો છે. બરાબર. હવે જો ઉપશમ સમ્યક્ત્વ માં શું થાય છે? પહેલું ઉપશમ સમ્યક્ત્વ, જીવનો સ્વસન્મુખ પુરુષાર્થ પૂર્વક ઉદ્યમ થાય. ઉદ્યમ એટલે પુરુષાર્થ, મહેનત. જીવે મહેનત શું કરી? કે સ્વસન્મુખ પુરુષાર્થ કરે. સ્વસન્મુખ પુરુષાર્થ એટલે શું? હું આત્મા છું એવો ઓળખવાનો પ્રયત્ન અને સાથે દ્રઢ નિર્ણય કે આ હું આત્મા છું એ જ હું છું. તો આત્માના કયા લક્ષણો છે? કે આ જ્ઞાન તે આત્મા એમ આપણે કહીએ છીએ. તો જ્ઞાન તે આત્મા તો આજે જણાઈ રહ્યું છે, એ જ આત્મા છે અને એ આત્મા જ હું છું એવો નિર્ણય કરવાનો અંતરંગ પુરુષાર્થ, એને સ્વસન્મુખ પુરુષાર્થ કહેવાય. ખ્યાલ આવે? તો જો જીવના સ્વસન્મુખ પુરુષાર્થ પૂર્વક ઉદ્યમ થાય ત્યારે દર્શન મોહનીયની ત્રણ પ્રકૃતિ, નિત્યાત્વ, સમ્યક નિત્યાત્વ અને સમ્યક પ્રકૃતિ, અને અનંતાનુગંધી ચાર પ્રકૃતિ, ક્રોધ, માન, માયા, લોભ, એ ચાર પ્રકૃતિઓનો સ્વયં ઉપશમ થાય છે ત્યારે તેને ઉપશમ સમ્યક્ત્વ કહે છે. ઉપશમ થાય છે એટલે શું? પ્રકૃતિઓનો ઉપશમ થાય છે, પ્રકૃતિઓને દબાવી શાંત ત્યાં ને ત્યાં સ્થિર કરવામાં આવે છે. તો પહેલા સ્થિર નહોતી, પહેલા પ્રકૃતિ આમતે વાંચન દોડતી હતી. તો ઉપશમ કરવાનો મતલબ શું? બોલો દીપાવલી. હા, વેરી ગુડ. જે પહેલા પ્રકૃતિઓ ઉદયમાં આવતી હતી એને આપણે ઉપશમ કરીએ એટલે ઉદયમાં આવતી રોકી દીધી, ઉદયમાં આવતી રોકી દીધી. એટલે કે જીવના પરિણામમાં શું થયું? કે જે જીવને પહેલા દર સમયે નિત્યાત્વના પરિણામ થતા હતા, એ દર સમયે નિત્યાત્વના પરિણામ જીવે પોતાના પુરુષાર્થ પૂર્વક, પોતાની અંતરદૃષ્ટિ પૂર્વક એ નિત્યાત્વના પરિણામને રોકી દીધા. અત્યારથી જીવ દર સમયે માનતો હતો કે આ શરીર આદિ હું છું, આ રાગ દ્વેષ આદિ મારા છે, આ મેં ભાવ કર્યો, મેં આવા ખરાબ પરિણામ કર્યા, મેં આવા સારા પરિણામ કર્યા, અથવા તો ઇવન એનાથી પણ બહાર કે જો આ મારું ઘર છે, મારું ક્રિએશન છે, એ જે અહંકાર ને મંકારના ભાવ જીવ કરતો હતો એ જીવે પોતાના પુરુષાર્થ પૂર્વક ત્યાંથી બધેથી ઉપયોગને પાછો ખેંચી નથી. એ જ્ઞાન જે પેલા બહાર આ બધા પરિણામમાં દોડતું હતું એને પાછું ખેંચીને પોતાના અંતરંગ સ્વરૂપને વિચાર કરવામાં તે જ્ઞાનને લગાવ્યું. સૌથી પહેલા એ વિચાર કરવામાં જ્ઞાનને લગાવ્યું અને સાથે શાસ્ત્રના આધારે જે જીવના ગુણો આદિ કીધા હતા, તો આ જ હું છું એવો દ્રઢ નિશ્ચય જયારે કર્યો તો બધેથી એનું મહત્વ તૂટી ગયું. એને એમ કહેવાય છે કે એ આત્મસન્મો પુરુષાર્થ કીધું ને, તો એ બધેથી મહત્વ તૂટ્યું ત્યારે જીવના નિત્યાત્વના પરિણામ અટકી ગયા. તો જ્યારે કર્મમાં શું અવસ્થા બની? જ્યારે જીવના પરિણામોમાં આવી અવસ્થા થઈ તો કર્મમાં શું અવસ્થા બની? કે આજે ચાર અનંતાનુબંધી કષાયો હતા તે ચાર એ ઉદયમાં આવતા અટકી ગયા, અને જે નિત્યાત્વમાં પહેલા એક જ પ્રકૃતિ હતી, જો નીચે સ્ટાર કરી નીચે લખ્યું છે, અનાદી મિથ્યા દ્રષ્ટિને પાંચ પ્રકૃતિનો ઉપશમ થાય છે. પાંચ એટલે અનંતાનુબંધીની ચાર અને મિથ્યાત્વની એક. જે જીવ અનાદિ મિથ્યા દ્રષ્ટિ હોય છે તો એને મિથ્યાત્વની એક જ પ્રકૃતિ હોય છે. સૌથી પહેલી વાર જે જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કરે તો એ સમ્યકત્વના કાળમાં, કે જ્યારે આત્માનો અનુભવ કરી રહ્યો છે એ ટાઈમમાં, એ નિત્યાત્વ પ્રકૃતિના ત્રણ ટુકડા થઈ જાય છે. તો એને નિત્યાત્વ, સમ્યક નિત્યાત્વ અને સમ્યક પ્રકૃતિ એમ ત્રણ નામ અપાય છે. જો અહીંયા ઉપર જે નામ આપ્યા છે, નિત્યાત્વ, સમ્યક નિત્યાત્વ, સમ્યક પ્રકૃતિ. હવે કોઈ જીવ ફરીથી પાછો ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરે, એના ત્રણ પ્રકૃતિ મોજૂદ છે, અને પાછો ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરે તો પેલી ત્રણ અને ઓલી ચાર એમ કરીને સાત પ્રકૃતિનો ઉપશમ થાય છે. ખ્યાલ આવે છે? તો જયારે આ કર્મ માં આવી વ્યવસ્થા બને એ બધી પ્રકૃતિઓ ઉદયમાં નથી આવતી, જીવ પોતાના આત્માના અનુભવમાં લીન છે, ત્યારની અવસ્થાને ઔક્ષમિક સમ્યક્ત્વ અથવા ઉપશમ સમ્યક્ત્વ કહેવામાં આવે છે. આપણે એ પણ જોયું હતું લાસ્ટ ટાઈમ કે મિથ્યાત્વમાં જે જયારે ઉપશમ થાય ત્યારે અહિયાં ગેપ ક્રિએટ થાય છે, અને જીવ જયારે એ સમયમાં આવે ત્યારે ત્યાં કર્મ મોજુદ જ નથી, ત્યારે ત્યાં મિથ્યાત્વ કર્મ છે જ નહીં, તો ઉદયમાં ક્યાંથી આવશે? એટલે જીવને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. જયારે અનંતાનુબંધીમાં એવો ગેપ ક્રિએટ થતો નથી, અનંતાનુબંધીનું શું થાય છે કે ઈ જ સમયે ઉદયમાં આવનારી પ્રકૃતિઓ અન્ય પ્રકૃતિમાં કન્વર્ટ થઈ જાય, બરાબર? એને અપ્રશસ્ત ઉપશમ કહેવાય છે, એ પણ આપણે લખ્યું છે, આને પ્રશસ્ત ઉપશમ કહેવાય છે. આ થોડો ધાર્મિક શબ્દ વાંચે ને તો પછી શું આગળ જઈને કરવાની એમના મોટા શાસ્ત્ર જોઈએ એ ખ્યાલમાં આવવા લાગે છે શું કહેવાય છે. આ જાતનું ગેપ પડીને ઉપશમ થવું, જેને પ્રશસ્ત ઉપશમ કહેવાય છે, એ ફક્ત આ મોહનીય કર્મમાં જ થાય છે, બીજા કોઈ કર્મમાં નથી થતું. આને જ જો આગળ જઈને ક્ષયોક્ષમ ભાવ કહેશે. ક્ષયોક્ષમ ભાવ એટલે શું? કે જે સર્વગાતી પ્રકૃતિઓ છે એ ઉદયમાં નથી આવતી, જે દેહગાતી પ્રકૃતિઓ છે એ ઉદયમાં આવે છે. તો સમજો આ વર્તમાન સમય છે, વર્તમાન સમયમાં સર્વગાતી પ્રકૃતિ પણ છે અને દેહગાતી પણ છે. તો ત્યારે શું થાય કે જે સમયે ઉદયમાં આવવાની છે ઈ જ સમય એ પ્રકૃતિઓ સર્વગાતીમાંથી દેશગાતીમાં કન્વર્ટ થાય છે. ત્યાં સુધી બધા જ નિષેકોમાં બધી પ્રકૃતિઓ પડી છે, એ જ સમયે એક કન્વર્ઝન થાય છે અને આમ ઉદયમાં આવી જાય છે, ખ્યાલ આવે? અને આવી રચના જ્ઞાન ગુરુમાં તો અનાદિકાળથી ચાલુ છે. આપણને એમ થાય કે ઓહો ખાલી એક સમય લાસ્ટ મિનિટનું કન્વર્ઝન કેટલું ટેકી હશે, કેટલું ડિફિકલ્ટ હશે ને? કે સમજો આપણે બધા એક લાઈનમાં ઉભા છે, હવે લાઈનમાં તો ઉભા છે અને આપણો નંબર આવે ત્યારે આપણે દોડીને જવાનો, ઇમેજિન કરો. હવે આપણો નંબર આવ્યો અને આપણે દોડીને જવાની બદલે આપણે આમ ખસી ગયા, આવું ડિફિકલ્ટી જાય. પછી પેલી ટ્રેન આવતી હોય સમજો, અને આપણે ટ્રેક ઉપર આમ સામે દોડતા હોઈએ, અને એ ટ્રેન આપણને ટક્કર મારવાની જ છે અને આપણે જમ્પ મારી દોરી બાજુ હોય, આવું ડિફિકલ્ટી લાગે છે કે નહીં ડિફિકલ્ટી? અને તોય કર્મમાં આવી વ્યવસ્થા અનાદિકાળથી દર સમયે બની રહી, જેને ક્ષાયો ક્ષમિક ભાવ કહેવાય છે, જે નિરંતર બની રહ્યું છે, ક્યારે એમાં મિસ્ટેક થતી નથી. આપણે તો પાંચ વાર કરીએ અને એકાદ વાર કદાચ ભૂલ થઈ જાય તો એ ટ્રેન ટક્કર મારી થઈ જાય, કર્મમાં ક્યારે એવી મિસ્ટેક થતી નથી. તો બોલો, અમે જીવ પોતે મહેનત કરીને આટલો વિચાર કરીને કર્મને પરિણામ આવવાની ટ્રાય કરે તો આવું બની શકે? બની જ ન શકે. આ તો નેચરલ જે વ્યવસ્થા હોય, કુદરતી વ્યવસ્થા હોય તો જ આવું બની શકે, ખ્યાલ આવે છે? એટલે આનાથી પણ આપણને કર્મની સ્વતંત્રતા ખ્યાલમાં આવે છે. બોલો, કર્ણાનિયોગમાં આપણે ભણીએ છીએ બધી કર્મની વાતો, અને એનાથી પ્રૂફ શું થયું? કે જીવ કર્મનો કઈ કરતો નથી, ખ્યાલ આવે ને? ચાલો, જો આપણે વાત થઈ ઔક્ષમિક સમ્યક્ત્વ, બરાબર? ઉપશમ સમ્યક્ત્વ એક વાત થઈ, હવે બીજી ક્ષાયિક સમ્યક્ત્વ. હા, જો એમનો પ્રશ્ન બરાબર છે ને, કે કર્મ તો જયારે ઉદયમાં આવવાના છે ત્યારે જ આવે છે, હવે હું આત્મા પર ધ્યાન આપીશ તો કર્મ કેવી રીતના કરી દેશે? અંકલ, એવી જ નિયમિત નૈમિતિક વ્યવસ્થા છે. નિયમિત નૈમિતિક સંબંધ કોને કહેવાય? કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે નહીં, અને તો પણ જ્યારે આ દ્રવ્યના અમુક પરિણામ થાય ત્યારે પેલા દ્રવ્યમાં પણ એવા જ ચેન્જીસ થાય, એવા કો ઇન્સિડેન્ટલ સંબંધને નિયમિત નૈમિતિક સંબંધ કહે છે. હવે આ તો આપણે તો એક ક્ષાયોક્ષમિક ભાવની વાત કરી. ચાલો આપણે રિવિઝન તરીકે જે પહેલા સાસાધન સમ્યક્ત્વ જોઈ લીધું ને એને ફરીથી જોઈએ. તો ત્યારે પરિસ્થિતિ શું હતી? કે જીવ ઔક્ષમિક સમ્યકમાં હતો, બરાબર, આ જે ઉપશમ સમ્યક્ત્વ છે એમાં જીવ હતો, એટલે કે ક્યાં હતો? આ જ્ઞાતની વચમાં હતો. હવે જ્ઞાતની વચમાં છે તો ત્યાં કોઈ નિત્યાત્વની પ્રકૃતિ નથી. શું થઈ રહ્યું છે કે દર સમયે અનંતાનુબંધીની પ્રકૃતિ બીજામાં કન્વર્ટ થાય અને ઉદયમાં આવે, બરાબર. સડનલી જ્યારે જીવના પરિણામ પડ્યા, આ છેલ્લી છ આવલી એમાં જીવ એન્ટર થયો, તો છ આવલી ને એક સમય બચ્યો ને એની વચ્ચે જીવના પરિણામ થોડા ચેન્જ થયા અને ત્યાં સડનલી અનંતાનુબંધીનો ઉદય હવે પોતાની રીતે આવી ગયો. બોલો, આટલું અંતર મુહૂર્તિ એ દર સમય ચેન્જ થઈને આવતો હતો અને હવે સડનલી એને કેવી રીતના ખબર કે જીવના પરિણામ થોડા પડ્યા છે અને એને અનંતાનુબંધી કરીને ઉદયમાં આવવાનું છે? જીવની કર્મને તો કઈ જ્ઞાન નથી, એ તો ભૂતગલનો પરમાણુ છે ને, પણ તોય એવા જ એમ કે એવો સોલિડ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે જેવા જેવા જીવના પરિણામ એવો એવો ત્યાં ખુલે અને એવો જ નિયમ છે. કોઈએ કર્યો નથી પણ તોય આવું જ થાય. એટલે એવી જ રીતે જીવ જયારે પોતાના આત્મામાં સ્થિર રહે છે તો કર્મના બધા જ નિષેકો એની જાતે કરી જાય છે. જીવે કઈ કરવાની જરૂર પડતી નથી, એવો જ નિયમ છે, એવી જ વ્યવસ્થા. ખ્યાલ આવે? ચાલો, એ આપણું થઈ ગયું. હવે જો ક્ષાયિત સમજો, જીવનો સ્વસન્મુખ પુરુષાર્થ પૂર્વક ઉદ્યમ થાય ત્યારે સાતે પ્રકૃતિનો ક્ષય હોવું જોઈએ. એક્ચુઅલી સાતે પ્રકૃતિઓનો ક્ષય થાય તેને ક્ષાયિત સમજો. ક્ષય છે અહીંયા આશ્રય પ્રેમ થયું છે. ઓકે ઓકે, તો જીવનો સ્વસન્મુખ પુરુષાર્થ પૂર્વક ઉદ્યમ થાય ત્યારે સાતેય પ્રકૃતિઓનો ક્ષય થાય છે તેને ક્ષાયિક સમ્યક્ત્વ કહે છે. એટલે જો આ ટેબલમાં ફરીથી શું થયું, અહીંયા સુધી તો જીવને મિત્રાત્મક ઉદય હતો, હવે જીવને ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ થયું, તો હેન્સ ફોરવર્ડ અહીંયાથી લઈને ઉપર હવે જીવને મિત્રાત્મકના કર્મ છે જ નહીં, એ બધા કર્મનો નાશ થઈ જાય, બરાબર. જો આ બધી પ્રકૃતિઓ તો ઉદયમાં આવીને ખરી ગઈ પહેલા જયારે જીવને સમ્યક્ત્વ નહોતું ત્યારે, હવે જે સમયથી સમ્યક્ત્વ પ્રગટ થયું ત્યારથી લઈને ઉપર હવે અનંત કાળ સુધી એ જીવને કર્મની હયાતી જ નથી. ખ્યાલ આવે? જો હવે અમુક સૂક્ષ્મ નિયમો એવા છે કે જીવ ક્યારે નિત્યાત્મમાંથી ડાયરેક્ટ શાહી સમ્યક્ત્વમાં જતો નથી, જીવને નિત્યાત્મથી ડાયરેક્ટ શાહી સમ્યક્ત્વ ક્યારેય ન થાય, કાં તો ઔક્ષમિક સમ્યક્ત્વ થાય, ઔક્ષમિકમાંથી ક્ષાયોક્ષમિક થાય, ક્ષાયોક્ષમિકમાંથી ક્ષાયિક થાય, એવી રીતના જ હોય છે. ખ્યાલ આવે? હવે ઔક્ષમિક સમ્યક્ત્વ થયું હોય તો આ નિત્યાત્મના પણ ત્રણ ટુકડા થઈ ગયા ઓલરેડી. ખ્યાલ આવે? એટલે જયારે ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ કરવું હોય તો એ ત્રણેયનો નાશ થવો પડે. ખ્યાલ આવે? નિત્યાત્મની ત્રણ પ્રકૃતિનો નાશ થાય અને આ અનંતાનુની અનંતાનુબંધી કર્મ પ્રકૃતિની વિસંયોજના થાય. વિસંયોજના એટલે જો એ પણ થોડું સમજો, આપણે આ બધા સ્વર્ણાનિયમના નિયમો સમજવા પડશે. આપણે અહીંયા શું જોયું હતું, ઔક્ષમિક સમ્યક્ત્વમાં અને ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વમાં શું જોયું હતું કે અનંતાનુબંધીની પ્રકૃતિઓ ઈ જ સમય કન્વર્ટ થાય છે, બરાબર. એટલે ઉપર હજી સત્તા એની છે. દર સમયે પ્રકૃતિઓ તો છે પણ દર સમયે ચેન્જ થઈને ઉદયમાં નથી આવતી, બરાબર. પણ ક્ષાયિક સમ્યક્ત્વની પહેલા અનંતાનુબંધીની વિસંયોજના થાય છે. વિસંયોજના, સંયોજન કરવું એટલે શું? ક્રિએટ કરવું, બરાબર. સંયોજન એટલે બનાવવું, વિસંયોજન એટલે એનો નાશ કરી દેવો. હા, એનો નાશ કરી દેવો એટલે અહીંયાથી લઈને ઉપર અનંત કાળ સુધીની, અનંત નહીં અસંખ્યાત જેટલી પણ એક કર્મની સત્તા છે તેટલું, એ બધા જ નિષેકો બીજામાં કન્વર્ટ થઈને આખી લાઈડર જ ડિસ્ટ્રોય થઈ જાય છે, એને વિસંયોજન કહેવાય છે. ચાલીસ સમ્યક પહેલા અને શ્રેણી ચડવા પહેલા આ અનંતાનુબંધીનું વિસંયોજન કમ્પલસરી છે. ઔક્ષમિક સમ્યક અને ક્ષાયોક્ષમિક સમ્યક વખતે આવી કન્ડિશન નથી. ખ્યાલ આવે છે બરાબર? તો શું થયું કે મિથ્યાત્વની ત્રણ અને અનંતાનુબંધીની ચાર એ સાત પ્રકૃતિઓનો ક્ષય થઈ જાય ત્યારે જીવને ક્ષાયિક સમ્યક પ્રગટ થાય છે. જો આગળ જોઈએ ક્ષાયોક્ષમિક સમ્યક, હવે ક્ષાયોક્ષમિક સમ્યકમાં શું કન્ડિશન છે? છ પ્રકૃતિઓ એટલે કે મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ, સોરી સમ્યક મિથ્યાત્વ અને મિથ્યાત્વ બરાબર, એ બે અને અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ એના અનુદય અને સમ્યક પ્રકૃતિ નામની પ્રકૃતિના ઉદયમાં જોડાવાથી જે ભાવ ઉત્પન્ન થાય તેને ક્ષાયોક્ષમિક સમ્યકત્વ કહે છે. જો કોઈ અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ હોય ને તો એને ડાયરેક્ટલી ક્ષાયોક્ષમિક સમ્યકત્વ ક્યારેય ન થાય. સૌથી પહેલી વાર ઔક્ષમિક સમ્યકત્વ જ થાય. ઔક્ષમિક સમ્યકત્વ થયું એટલે એને શું કર્યું કે મિથ્યાત્વના ત્રણ ટુકડા ક્રિએટ કર્યા બરાબર. હવે જો આ ત્રણ ટુકડાનો પણ શું મતલબ, આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું, ફરીથી જરા એક ક્લેરિફાય કરી દઈએ. આ મિથ્યાત્વ પ્રકૃતિના નિષેકો છે બરાબર. હવે જો જયારે આ રીતે લખવામાં આવે ને, આ નોમેનક્લેચરને પણ થોડું સમજો, જયારે આ રીતે લખવામાં આવે ત્યારે આ એક નિષેક છે. એક નિષેક એટલે કે એક સમયમાં ઉદયમાં આવવા વાળા કર્મ પરમાણુઓનો સમૂહ બરાબર. પણ એ એક નિષેકની અંદર અનુભાગ, અનુભાગ ખ્યાલમાં આવે ને, અનુભાગ એટલે કર્મની શક્તિ, કર્મની ફળ આપવાની શક્તિ. તો એ ફળ આપવાની શક્તિની પણ રેન્જ હોય છે. તો આ જે લાઈન છે એમાં આ સાઈડ જે કર્મ પરમાણુ છે એને ઓછા અનુભાગ વાળા પરમાણુ કહેવાય અને રાઈટ સાઈડ જે પરમાણુઓ છે એને વધારે અનુભાગ વાળા પરમાણુ કહેવાય બરાબર. એટલે આ જે લાઈન બનાવવામાં આવે છે એનો મતલબ શું કે કર્મ પરમાણુની અનુભાગ શક્તિ અહીંયાથી અહીંયા સુધીની છે. ખ્યાલ આવે બધાને? ઓકે. હવે આ મિથ્યાત્વની લેડર છે. તો મિથ્યાત્વના કર્મ પરમાણુઓની અનુભાગ શક્તિ અહીંયાથી લઈને અહીંયા સુધીની છે બરાબર. હવે બધા જ પરમાણુઓ સર્વઘાતી પ્રકૃતિના છે. સર્વઘાતી એટલે કે આ પરમાણુનો પણ ઉદય આવે તો એ જીવના સમ્યકત્વનો ઘાત કરનાર છે. અને ઓલા તો વધારે તીવ્ર છે એટલે એનો ઉદય આવે તો ઘાત કરે છે બરાબર. હવે જ્યારે સમ્યકત્વનો કાળ છે ત્યારે શું થયું કે ત્યારે બે આખી નવી લેડર તૈયાર થઈ ગઈ. એટલે હવેથી લઈને ફ્યુચરમાં એનો અસંખ્યાત સમય જેટલો એનો કાળ છે ત્યાં સુધી હવે બે નવી લેડર તૈયાર થઈ. તો આ મિથ્યાત્વ છે તો આ કઈ હશે? આ સમ્યક મિથ્યાત્વ હોવી જોઈએ. અને આ કઈ હશે? સમ્યક પ્રકૃતિ. સમ્યક પ્રકૃતિના પર કર્મ પરમાણુની અનુભવ શક્તિ સૌથી હીન છે. ખ્યાલ આવ્યો? સમ્યક મિથ્યાત્વ જે છે એના કર્મ પરમાણુની અનુભવ શક્તિ ઇન બિટવીન છે અને મિથ્યાત્વની કર્મ પરમાણુની શક્તિ વધારે છે. એટલે બેઝિકલી થયું શું કે જ્યારે સમ્યકત્વનો કાળ હોય ને, તો હવે થોડું સૂક્ષ્મ તમે વાંચજો તમારી રીતે, જે સમ્યકત્વનો કાળ એની પહેલા જે અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ ત્રણ કરણ પરિણામ થાય છે, તો વચ્ચે અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણમાં અનુભાગ કાંડક ઘાત કહેવાય છે. સ્થિતિ કાંડક ઘાત અને અનુભાગ કાંડક ઘાત. બેઝિકલી જે કર્મ પરમાણુ છે સમજો એની અનુભાગ એટલે એની ફળ આપવાની શક્તિ 100 છે. તો દર સમયે એની ફળ આપવાની શક્તિમાં ઘટાડો થાય છે. તો એ 100માંથી 90 ગયા, 90માંથી 80 ગયા. હવે આ અંતરમુહૂર્તનો ટાઈમ છે તો અંતરમુહૂર્તના જેટલા સમય છે એટલા સમય સુધી એ શક્તિ ઘટતી જશે, ઘટતી જશે, ઘટતી જશે. ખ્યાલ આવ્યો કે? હવે સમજો આની અનુભાગ રેન્જ સમજો 50 થી 100 સુધી હતી બરાબર. 50 થી 100 સુધી હતી. હવે અહીંયાના પરમાણુની અનુભાગ શક્તિ ઘટતી 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 50 થી પણ નીચે થઈ જાય તો શું પ્રોબ્લેમ, શું થાય? તો આખી નવી લાઈડર જ તૈયાર થઈ. ખ્યાલ આવ્યો ને?
ખ્યાલ આવે. એટલે પ્રોસેસ શું થયા, નવી લેડર એટલે કે આ કઈ અલગ જ જાતના પરમાણુ છે એમ નથી, આ મિથ્યાત્વની જ જાતિના છે, પણ એની અનુભવ શક્તિ પહેલા કરતા હવે અસંખ્યાત ગણી હીન થઈ ગઈ, એટલે રેન્જની બહાર આવી ગયા, એટલે નવી લેડર તૈયાર થઈ ગઈ. ખ્યાલ આવ્યો. હવે આ સમ્યક પ્રકૃતિના જે કર્મ પરમાણુ છે એ ઓલો અનુભવ ઘટતો 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 દેશઘાતી પ્રકૃતિમાં આવી ગયા. દેશઘાતી એટલે શું, કે આનો ઉદય ચાલતો હોય તો પણ જીવના સમ્યકનો ઘાત થતો નથી. એમ ઇમેજિન કરો કે આપણી પાસે કોઈ સમજો, આપણી પાસે કોઈ સબસ્ટન્સ છે, સમજો આ ફોન છે. હવે મેં એને સનલાઇટની સામે રાખ્યું, તેમાંથી લાઇટ પાસ થાય છે નથી થતી, બરાબર, કેમ કે ઇટ ઇઝ અ સોલિડ સબસ્ટન્સ, બરાબર, એટલે એમાંથી લાઇટ પાસ નથી થતી. હવે આનો જે કલર છે એ કલરને તમે ઓછો કરતા જાઓ ઓછો કરતા જાઓ તો એટ સમ પોઈન્ટ કઈ ટ્રાન્સલ્યુશન થઈ જશે ને, અને એમાંથી પછી લાઇટ પાસ થવા માંડશે. ખ્યાલ આવ્યો. આ એના જેવું જ છે કે અહીંયા મિથ્યાત્વના જે પરમાણુઓ હતા એમાંથી એની ઇન્ટેન્સિટી ઓછી થતા થતા સમ્યક મિથ્યાત્વ થયા, પણ તો પણ આ હજી ઓપેક જ છે, એટલે હજી સમ્યક્ત્વ પાસ થતું નથી, ઇનવે હજી સમ્યક્ત્વના પરિણામ રહેતા નથી. પણ અહીંયાથી અહીંયા આવ્યા તો હવે ટ્રાન્સલ્યુશન થઈ ગયું, ટોટલ ટ્રાન્સપરન્ટ પણ નથી, ટ્રાન્સલ્યુશન છે. તો હવે આનો ઉદય આવવા છતાં સમ્યક્ત્વના પરિણામ રહી શકે છે, બરાબર. તો હવે થયું શું, જુઓ આપણે ક્ષાયો ક્ષમિક સમ્યક્ત્વ વાંચતા હતા ને, જીવ અહીંયાથી પુરુષાર્થ કરતો કરતો અહીંયા સુધી પહોંચ્યો, હવે ગેપમાં પહોંચ્યો તો એને સમ્યક્ત્વ પ્રગટ થયું. કયું સમ્યક્ત્વ થયું? ઉપશમ સમ્યક્ત્વ થયું, બરાબર, ઉપશમ સમ્યક્ત્વ થયું. ઉપશમ સમ્યક્ત્વનો કાળ પૂરો થાય એના પછી શું થશે? એના પછી શું થશે? હવે આ સાસાજનને ભૂલી જાઓ, આનો કાળ પૂરો થાય પછી શું થશે? અહીંયા તો કર્મ મોજુદ છે ને, તો પાછો એનો ઉદય ચાલુ થઈ જશે. પણ ના, એમ નથી થતું. જેવો પ્રોસેસ અહીંયા અનંતાનુદંડીમાં થઈ રહ્યો છે કે લાસ્ટ સમય આ કન્વર્ટ થઈ જાય છે, એવી જ રીતે અહીંયા હવે ત્રણ લાઈડર છે તો લાસ્ટ સમયે આના બધા જ પરમાણુઓ સમ્યક મિથ્યાત્વમાં અને સમ્યક મિથ્યાત્વના બધા જ પરમાણુ સમ્યક પ્રકૃતિમાં કન્વર્ટ થઈ જાય છે, એ લાસ્ટ સમય. અને ઉદય કોનો આવે છે? સમ્યક પ્રકૃતિમાં. ખ્યાલ આવ્યો. બેઝિકલી પરમાણુ કન્વર્ટ થઈ જાય છે એટલે શું, કે આની ઇન્ટેન્સિટી જે પેલા અનુભાગની 100 હતી એ ઓછી થઈને 50 થાય છે, 50 થી ઓછી થઈને 10 થઈ ગઈ. ખ્યાલ આવે. એ એક જ સમયમાં થાય છે અને ઉદય બધા સમય પ્રકૃતિનો આવે. હા, એવરી સમય જેટલો ટાઈમ ક્ષયોક્ષમિક સમ્યક્ત્વ રહેશે દર સમયે આ કન્વર્ઝન થતું રહેશે અને દર સમયે સમ્યક પ્રકૃતિનો ઉદય આવશે. આને ઉદયાભાવી ક્ષય કહેવાય, કે ઉદયના અભાવથી એનો ક્ષય છે. ક્ષય એટલે નાશ નથી કરી નાખ્યો, પણ ફક્ત એ રૂપે ઉદયમાં આવતા નથી. ખ્યાલ આવ્યો. તો હવે થયું શું કે આ અનંતાનુબંધીના 4 જે ઉદયમાં નથી આવતા કેમકે એ બધા આમાં કન્વર્ટ થઈ ગયા, અને મિથ્યાત્વના 2 જે ઉદયમાં નથી આવતા કેમકે એ આમાં કન્વર્ટ થઈ ગયા. તો સમ્યક પ્રકૃતિનો ઉદય ચાલુ છે અને અહીંયા આ 3નો ઉદય ચાલુ છે. ખ્યાલ આવે. જેવી રીતના કોઈ માઉન્ટેનિયર હોય, ક્લાઇમ્બ કરતો હોય, બરાબર, તો પહેલા જમીન પર હતો, પ્લેટો પર હતો, પછી એને શું કર્યું, પછી એને ખૂબ ચડાઈ કરી, આ સાધના કરીને એટલે ખૂબ ચડાઈ કરી, હવે ઉપશમ સમ્યક તો થયો એટલે ટોપ પર પહોંચી ગયો. આ માઉન્ટેનિયર હતો, ક્લાઇમ્બ કરતો હતો, બરાબર, મારો હ્યુમન ઇઝ વેરી બેડ પણ સમજે, એ ક્લાઇમ્બ કરતો હતો, એ અહીંયા ખૂબ ચડાઈ કરી અને અહીંયા ટોપ પર પહોંચી ગયો. આ ટોપ શું છે બોલો, કોઈ કહી શકે, ઇમેજિન કરી શકે, કયું સમ્યક્ત્વ? આ ઉપશમ સમ્યક્ત્વ છે. વેરી ગુડ, ઇઝ આ ઉપશમ સમ્યક્ત્વ. હવે અહીંયાથી સપોઝ પાછો નીચે આવી જાય અને અહીંયા આવી જાય તો આ કઈ અવસ્થા છે? ક્ષયોક્ષમિક નહીં, આ તો સાસાધન છે, કે ભાઈ પડવાનો છે નીચે અને એ ડેફિનેટલી મિથ્યાત્વ આવી જ જશે. ખ્યાલ આવે ને. એની બદલે આ ક્ષાયો ક્ષમિક સમ્યક તો શું કરે છે, જરા નીચે આવી ગયો, પણ હવે આ એક બીજું પ્લેટો આવી ગયું. હવે આ સમ્યક પ્રકૃતિનો એનો જે ઉદય છે એ પ્રમાણે એનો જરાક ઉદય આવે છે એટલે જરાક નીચે આવી ગયો, પણ હવે પાછું ફ્લેટ છે, હવે સ્ટેબલ છે, હવે સમ્યક આ ક્ષાયોક્ષમિક સમ્યકત્વમાં રહ્યા કરશે. ખ્યાલ આવ્યો ને? હવે જયારે ક્ષાયોક્ષમિક માંથી ક્ષાયિક થશે ત્યારે વળી પાછો અહીંયાથી એમ સમજો ને પાછો ઉપર આવી ગયો અને હવે એ ફ્લેટું થઈ ગયું, કેમ કે હવે પાછો પૂર્ણ શુદ્ધ અવસ્થા એની થઈ ગઈ. જો ફરીથી આપણે વાંચીએ ક્ષાયોક્ષમની પરિભાષા એટલે ક્લિયર થઈ જાય. ક્ષાયોક્ષમિક સમ્યકત્વ છ પ્રકૃતિઓ, સમ્યક મિથ્યાત્વ અને મિથ્યાત્વ અને અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ એના અન ઉદય. હા, જો એનો ક્ષય નથી કીધું, શું કીધું? અન ઉદય છે. હા, કેમ કે છે સત્તામાં પણ એનો ખાલી ઉદય નથી, એવી રીતના. તો એનો અન ઉદય અને સમ્યક પ્રકૃતિ નામની પ્રકૃતિના ઉદયમાં જોડાવાથી, જો જે જે કર્મનો ઉદય હોય ને એમાં જીવ જોડાયો કહેવાય. જો આપણે એક સમજવા જેવી વસ્તુ છે, ઘણી વાર આપણે કહીએ ને કે કર્મનો ઉદય આવે એમાં જીવે જોડાવું નહીં, હા એવું આપણે કહીએ કે નહીં? પહેલો મતલબ શું? કેમ કે કર્ણાનિયોગમાં કયો સિદ્ધાંત છે કે જેવા જેવા કર્મના ઉદય એવા એવા જીવના ભાવ, તો ન જોડાવીએનો શું મતલબ? જો એક ચરણાનુયોગનું ઉચ્ચરિત કથન છે કે કર્મનો ઉદય આવે એમાં જોડાવું નહીં, એ ચરણાનુયોગની શૈલી છે. અને આ કર્ણાનુયોગની શૈલી છે કે જેવો જેવો કર્મનો ઉદય એવા એવા જીવના ભાવ, એ સંબંધ ઉલ્લંઘન થઈ શકે એવું નથી. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આ કર્મમાં જોડાવું નહીં એનો મતલબ જ એમ કે જીવે પુરુષાર્થમાં રહેવું કે પેલો કર્મનો ઉદય જ ના આવે. ખ્યાલ આવ્યો કે નહીં? જીવે એવા પુરુષાર્થમાં રહેવું કે પેલા કર્મનો ઉદય જ ન આવે, એટલે એમ કહેવાય કે જીવ ન જોડાયો. ખ્યાલ આવ્યો કે નહીં? સમજો કે આપણે કોઈ પરિસ્થિતિમાં છે અને એ પરિસ્થિતિમાં આપણને ગુસ્સો આવી ગયો, તો આપણે જોડાયા કે ન જોડાયા? આપણે જોડાઈ ગયા. ખ્યાલ આવ્યો? જ્યાં જ્યાં જીવને મોહ રાગ દ્વેષના ભાવ થયા એટલે જીવ જોડાઈ ગયો. હવે સમજો એવી પરિસ્થિતિ આવી અને કોઈને એવા ભાવ જ ન થયા, તો એમ કહેવાય કે ન જોડાયો. ખ્યાલ આવે? મુનિરાજ હોય, મુનિરાજને ઉત્સર્ગ પણ કરે એનું શરીર આખું બળતું હોય, તો એ એમનો ત્યાં ઉપયોગ જ ન જાય. ઉપયોગ એટલે એને ખ્યાલ જ ન હોય ઘણી વાર તો કે આવું થઈ રહ્યું છે, એને એમ કહેવાય કે મુનિરાજ એમાં ન જોડાય. ખ્યાલ આવે છે? આ ઘણી શું છે, આપણી શાસ્ત્રીય ભાષા છે ને, કે આપણે ભાષામાં અટવાઈ જઈએ. ન જોડાયાનો મતલબ કે ગમે તે પરિસ્થિતિઓએ જીવના ભાવ આત્મસન્મુખ રહેવા, એને એમ કહેવાય કે ન જોડાય. ચાલો હવે અહીંયા શું કીધું, જો કે પેલા બે નિત્યાત્વ અને સમ્યક નિત્યાત્વ અને આ ચાર અનંતાનુબંધી ચતુષ એનો ઉદય ન થયો અને સમ્યક પ્રકૃતિ નામની પ્રકૃતિના ઉદયમાં જોડાવાથી, હવે આના ઉદયમાં જોડાવાથી એટલે કે એ પ્રકૃતિનો ઉદય ચાલી રહ્યો છે ત્યારે જીવને જે થોડો ઘણો પેલો ચલમલ અગાઢ દોષ થાય છે એના સહિત સમ્યકત્વના પરિણામ જીવ ધારણ કરે છે, તો એને જોડાયો છે. ખ્યાલ આવે ને? તો જે ભાવ ઉત્પન્ન થાય તેને ક્ષાયોક્ષમિક સમ્યકત્વ કહે છે. જો હવે આ આખી આપણી ચર્ચા થઈ સમ્યકત્વની, હવે ઉપશમ સમ્યકત્વના બે પ્રકાર છે, પ્રથમ ઉપશમ સમ્યકત્વ અને દ્વિતીય ઉપશમ સમ્યકત્વ, એ પણ થોડી ઇન્વોલ્વ ચર્ચા છે, એને આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. જાવાણી કે જ્ઞાન તે તુજે લોકાયો, સો વાણી મસ્તક નમઃ સદા દેખ મૂળો. બોલો જીનવાણી, મા તુનો જય હો.